જો બારમું સૂત્ર સંસારી જીવોના બીજા પ્રકારે ભેદ, પહેલા પ્રકારે જે આપણે સંઘની અસંઘની એ જોઈ લીધું બરાબર, હવે બીજી પ્રકારે તો જો બારમું સૂત્ર છે સંસારીણા ત્રસ સ્થાવરા, સંસારીણા ત્રસ સ્થાવરા, સંસારી જીવ ત્રસ અને સ્થાવરના ભેદથી બે પ્રકારના છે. ભૈયા હું ફોટો રાખીએ જરા. જો આપણે પહેલા જીવોના ભેદ પ્રભેદ એને વ્યવસ્થિત આપણે બધી રીતે સમજી લઈએ, આપણને બધાને ખ્યાલ જ છે આ, પણ ફરીથી એને રિપીટ કરીએ. જીવના કુલ બે પ્રકારે ભેદ કીધા હતા. એક કયા કીધા? સંસારી અને મુક્ત. સમજાય છે? સંસારી અને મુક્ત. મુક્ત જીવો કયા છે? જે સિદ્ધ ભગવાન છે તે મુક્ત જીવો છે. અને સંસારી કયા છે? તો જે સંસારીના પાછળ બે ભેદ કીધા, ત્રસ અને સ્થાવર. ત્રસ અને સ્થાવર. સ્થાવર કોને કહેવાય? કે જે એક ઇન્દ્રિય જીવો હોય એને સ્થાવર કહેવાય છે. જો ખરેખર તો આપણે આગળ પણ થોડું વાંચશું, જે જીવને સ્થાવર નામ કર્મનો ઉદય છે એ જીવને સ્થાવર કહેવાય છે. આ તો આપણે ઉચ્ચારથી કહી દઈએ એક ઇન્દ્રિય જીવો સ્થાવર છે, પણ એ ત્રસ અને સ્થાવર નામ કેવી રીતના પડ્યા? કે એ નામ કર્મમાં એ પર્ટિક્યુલર જાતની પ્રકૃતિ છે. ત્રસ નામ કર્મ અને સ્થાવર નામ કર્મ. હવે ઇટ સો હેપન્સ કે ત્રસ જે સ્થાવર જીવો જેને સ્થાવર નામ કર્મનો ઉદય હોય છે એ નિયમથી એકેન્દ્રિય જ હોય છે, અને જેને ત્રસ નામ કર્મનો ઉદય હોય છે તો એમાં ઘણા ઓપ્શન્સ છે, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પાંચ ઇન્દ્રિય આદિ. તો જો આપણે અહીંયા શું જોયું, સ્થાવર જીવો કયા છે? તો જેને સ્થાવર નામ કર્મનો ઉદય છે. હવે એના કેટલા પ્રકાર છે? એના પાંચ પ્રકાર છે, પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, વનસ્પતિ. જો ખરેખર તો આમાં લખ્યું નથી, પણ સ્થાવરના બે પ્રકાર હોવા જોઈએ. કયા બે? નહીં, સૂક્ષ્મ અને બાદર. વેરી ગુડ. સ્થાવર જીવના બે ભેદ હોવા જોઈએ, સૂક્ષ્મ જીવો અને બાદર જીવો. આ સૂક્ષ્મ જીવ કોને કહેવાય અને બાદર કોને કહેવાય? સૂક્ષ્મ એટલે બહુ નાના હશે ને, અને બાદર એટલે બહુ મોટા, એવું હોવું જોઈએ ને. તો સૂક્ષ્મ અને બાદર કોને કહેવાય? જેવી રીતના સમજો, હા, જો આ વિશ્વમાં એવા જીવો છે જે આખા વિશ્વમાં આખા લોકમાં ઠસાઠસ ભરેલા છે. આપણે અન્ય શાસ્ત્રોમાં ઉદાહરણ આવે કે તમે બરણી લો કોઈ અને એની અંદર આપણે મસાલા ભરીએ ને, તો મસાલા ભરીએ તો બરણી ભરાઈ જાય, પછી શું કરીએ કે પછી એને ટેપ કરીએ થોડું, થોડું આમ તેમ હલાવે તો જગા થાય ને, થોડું હજી અંદર બેસી જાય, પછી હજી ઉપરથી મસાલા નાખો, પછી પાછું ભરાઈ જાય તો શું કરો, હવે પાછું જરાક હલાવીને હવે હાથથી આમ દબાવો તો પાછી થોડી જગ્યા થાય ને, જેટલું તમે દબાવી શકો અને દબાવી દબાવીને ભરો અને જ્યારે ફ્લેટ થઈ જાય આખું એને કહેવાય ઠસાઠસ. તો આ વિશ્વમાં આવા એકેન્દ્રીય જીવો આવી રીતના ઠસાઠસ ભરેલા છે બધે. ચાલો, એ જીવોને સૂક્ષ્મ જીવ કહેવાય છે. એ સૂક્ષ્મ જીવો કેવા છે કે એને કોઈ પણ, હા, એમને કોઈ પણ આવરણથી રોકી શકાતા નથી. એ સૂક્ષ્મ જીવો બધી વસ્તુને આર પાર નીકળી જાય છે. એને જેવી રીતના આપણે હાથ હલાવીએ, આ હાથ હલાવીએ તો વાયુ ફરે ને, આપણે સપોઝ કોઈ આજુબાજુ હોય અને પંખો આમ કરીએ, પંખો નાખીએ ને, તો હવા લાગે કે નહીં? તો એ જે હવા લાગે છે એ બાદલ જીવો છે, કેમ કે એને ઓલા જે પણ આવરણ છે એનાથી એને મૂવ કરી શકાય છે. ખ્યાલ આવે ને, કોઈ પણ આવરણથી એને રોકી શકાય છે. સૂક્ષ્મ જીવો કેવા છે, એની આર પાર નીકળી જાય. જેવી રીતના આપણે પિક્ચરમાં ભૂત જેવું બનાવીએ ને, તો કેવું હોય, ભૂત આ દિવાલની આર પાર નીકળી જાય, આ અશરીરની આર પાર નીકળી જાય, એવા જ સૂક્ષ્મ જીવો છે કે એ કોઈ પણ આવરણથી એને રોકી શકાતા નથી, કોઈ પણ આવરણથી એનું મૃત્યુ થતું નથી. તમે એને સમજો, આપણે આ હાથ હલાવીએ તો એ સૂક્ષ્મ જીવોનું મૃત્યુ થાય કે નહીં? નો થાય, કેમ કે એ આપણી આરપાર નીકળી જાય છે. ખ્યાલ આવે? આમ હાથ હલાવે તો બાદર જીવોનું મૃત્યુ થઈ જાય છે, એની વાત કરશું થોડી વાર. સૂક્ષ્મ જીવો કેવા છે કે એને કોઈ પણ એને ઓલાથી રોકી શકાતા નથી, એને કોઈ પણ ઓલાથી પકડી શકાતા નથી, એનાથી કોઈથી એને મૂવ કરી શકાતા, એ જીવો પોતાના આધારે જ રહે છે. તો એ જીવને સૂક્ષ્મ નામ કર્મ નામનો ઉદય છે, એટલે એ જીવોનું શરીર સૂક્ષ્મ છે. ખ્યાલ આવે? સૂક્ષ્મ એટલે નાનું અને બાદર એટલે મોટું એમ નહીં. સૂક્ષ્મ જીવો પણ સાઇઝમાં મોટા હોઈ શકે, બાદર નાના પણ હોઈ શકે કમ્પેરેટિવલી. ખ્યાલ આવે છે કે નહીં? પણ સૂક્ષ્મ જીવોનું શરીર જ એ જાતનું છે કે એને આવી રીતના કોઈ બંધારણથી રોકી શકાતા નથી. એ સૂક્ષ્મ જીવો પણ પાંચ ટાઈપના, આ પૃથ્વી, અગ્નિ, જલ, વાયુ, વનસ્પતિ, અને બાદર જીવો પણ પાંચ ટાઈપના. અચ્છા, આપણને જે વનસ્પતિ દેખાય છે આજુબાજુ, જે અગ્નિ આપણે જોઈએ છે, જે પાણી જોઈએ છે, એ બધા કઈ ટાઈપના જીવો છે? એ બધા બાદર ટાઈપના જ જીવો છે. સૂક્ષ્મ જીવો એટલા સૂક્ષ્મ હોય છે કે આંખેથી દેખાતા નથી. ખ્યાલ આવે છે કે નહીં? અને આખા વિશ્વમાં બધે જ ભરેલા છે. આખો વિશ્વનો એવી કોઈ જગ્યા નથી જ્યાં જીવો નથી, અને એમાં પણ સૂક્ષ્મ જીવો નથી. ખ્યાલ આવે છે કે નહીં? જેવી રીતના લોક છે ને, તો લોકના અમુક ભાગ એવા છે કે જ્યાં બીજા કોઈ ત્રસ જીવો જતા જ નથી. કયો એરિયા છે એવો? જે ત્રસ નાડી છે ને વચમાં, એ ત્રસ નાડીની બહાર, ત્રસ નાડી કોઈ ઉપર, આપણે મંદિરમાં ત્રણ લોકનો એનો ફોટો છે, ઉપર જઈને જોજો, નીચે સમજો એક પ્લેન છે, સાત રાજુ બાય સાત રાજુ, બરાબર? એ 7x7 માં બહુ સેન્ટરમાં, એકદમ એના સેન્ટરમાં 1x1 એટલું જ ત્રસ નાડી છે, અને એને ઉપર સુધી ખેંચી લો તો વેરી સ્મોલ એરિયા જ્યાં ત્રસ જીવો રહે છે. બાકીનો આટલા હ્યુજ લોકમાં ખાલી સાવર જીવો જ છે, એકેન્દ્રીય જીવો જ છે. તો એ એકેન્દ્રીય જીવો ત્રસ, આ સૂક્ષ્મ અને બાદર બે પ્રકારના ત્યાં રહે છે. આ સૂક્ષ્મ જીવો ખ્યાલ આવ્યા? હવે જો બાદર પર આવે, બાદર એટલે જે જીવને બાદર નામ કરવા નામનો ઉદય છે એને બાદર જીવો કહેવામાં આવે છે. પણ બાદર જીવોની કેવી વ્યવસ્થા છે કે એ શરીર આદિને તમે રોકી શકો છો. હવે જો બાદરમાં પણ અમુક બહુ મિનિએચર હોય અને અમુક થોડા મોટા હોય, બરાબર છે કે નહીં? જે રીતના સમજો આપણે કોઈ પોરસ કાગળ લઈએ, પેલું ફિલ્ટર પેપર જેવું લઈએ ને, અને ઉપરથી પાણી નાખીએ તો પાસ થાય કે નહીં? પાસ થાય છે ને, પાસ થઈ જાય છે. એનો મતલબ કે એ ફિલ્ટર પેપર ઇઝ નોટ ફાઇન ઇનફ ટુ સ્ટોપ વોટર. પણ આજે વોટર જે છે એ બાગર જ છે, પણ તો પણ એ ફિલ્ટર જે આપણને જોઈએ ઇટ હેઝ ટુ બી ફાઇન ઇનફ ટુ સ્ટોપ ઇટ. ખ્યાલ આવે ને? તો અમુક આવરણ જે છે એ તો પણ કોર્સ છે, તો એની આજુબાજુ બાદર જીવો પણ નીકળી જાય છે. પણ અમુક આવરણ એટલા ફાઇન હોય છે, જેવી રીતના આ પાણી આ દિવાલ પર નાખો તો પાસ થાય કે નહીં? નો થાય કે નહીં? કેમ કે આ આવરણ એટલું ફાઇન છે કે હવે એમાંથી કોઈ જીવ પાસ થતા નથી. અગ્નિ આપણે નાખીએ તો બીજી બાજુ આગ લાગે કે નહીં? નો લાગે. ખ્યાલ આવે છે? તો એને બાદર જીવો કહેવામાં આવે છે. એ બાદરને કોઈ પણ આવરણથી રોકી શકાય છે. જેવી રીતના આપણે જેટલી પણ આ દુનિયામાં જેટલી વ્યવસ્થા બને ને, ફ્લડ્સને રોકવા માટે પહાડને બધું બનાવે, ફાયરને રોકવા માટે ફાયર પ્રૂફ વિન્ડોઝને આપણે બનાવીએ ને, પછી વિન્ડને રોકવા માટે શું કરીએ, એના માટે પણ કોઈક આપણે જેવી રીતના વરસાદને રોકવા માટે આ પ્લાસ્ટિક બાંધ્યું છે. તો આ બધા જે આવરણો છે કયા જીવને રોકવા માટે રાખ્યા છે? બાદર જીવોને રોકવા માટે. આખી જેટલી વિશ્વની બધી વ્યવસ્થા છે ને, બધી બાદર જીવો માટે જ છે. કેમ કે સૂક્ષ્મ જીવો તો સાયન્સને ખબર જ નથી. ખ્યાલ આવે ને? સૂક્ષ્મ જીવો તો સાયન્સને ખબર જ નથી, એને જે ખબર છે એ બાદર છે. અમે નીચે મોડલ બનાવતા હતા ને, ત્યારે અમને એ વિચાર આવ્યો કે બાદરમાં તો તમે મોડલ મૂકો કે અગ્નિ મૂકી, આપણે દરિયો મૂક્યો તો પાણી આવ્યું, અગ્નિ આવ્યું, એક પ્લાન્ટ મૂક્યું, હવે સૂક્ષ્મમાં શું મૂકીએ? કેમ કે સૂક્ષ્મ તમે ઝાડ ન મૂકી શકો, એ તો સૂક્ષ્મ છે. ખ્યાલ આવ્યો કે નહીં? પછી અમે ત્યાં ખાલી નેમ ટેગ જ મૂકી દીધા કે ભાઈ આમાં છે, તમે જોઈ લો. ખ્યાલ આવ્યો કે નહીં? તમારા જ્ઞાન ચક્ષુથી તમે જુઓ અહીંયા સૂક્ષ્મ જીવો છે. તો જો સૂક્ષ્મમાં પાંચ પ્રકાર અને બાદરના પણ પાંચ પ્રકાર. હવે હજી આગળ વધીએ. જો અહીંયા પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ, હવે જે એરો કર્યા છે ને એ વનસ્પતિની નીચે છે. તો વનસ્પતિ કાયના પાછા બે પ્રકાર કયા છે? પ્રત્યેક અને સાધારણ વનસ્પતિ. પ્રત્યેક અને સાધારણ. હવે આ પ્રત્યેક ને સાધારણ નો શું મતલબ કોઈને ખ્યાલ છે? હા, જે એક શરીરની અંદર એક જીવ હોય એને પ્રત્યેક વનસ્પતિ કહેવામાં આવે છે. આપણને બધાને ખ્યાલ હોય, ઘણી વાર આ વાંચ્યું હોય, એટલે કદાચ કોઈ યંગસ્ટર્સ નવા હોય તો પહેલી વાર સાંભળ્યું હશે. સાધારણ કોને કહેવાય? જેમાં એક શરીરમાં અનંતા જીવો હોય એને સાધારણ કહેવામાં આવે છે. અચ્છા, હવે એક શરીરમાં એવી વ્યવસ્થા જ નથી કે કાં તો અસંખ્ય હોય, કા એક હોય કા અનંત હોય. હા, કા એક હોય કા અનંત હોય એવી વ્યવસ્થા. હા, પણ શરીર કોને કહેવું? જેવી રીતના આપણને આખું જે પ્લાન્ટ દેખાય, સમજો કોઈ કોકોનટ ટ્રી છે મોટું, તો એ આખું એક શરીર થાય કે નહીં? જેવી રીતના આપણે સમજો કોઈ કીડી જોઈએ તો એ કીડી તો એક શરીર છે કે નહીં? અચ્છા, આપણે કોઈ સમજો કોઈ દેડકોની વાત કરી ને હમણાં, ફ્રોગ, એને જોઈએ તો એ એક શરીર કહેવાય કે નહીં? જો સિમ્પલ લેંગ્વેજમાં પહેલા જોઈએ પછી એને કોરિલેટ કરશું. આપણે ખબર સાયન્સમાં 11th 12th સ્પેશિયલી આપણે સ્લાઇડ બનાવતા હતા, માઇક્રોસ્કોપની અંદર જોતા હતા, તો દેટ ઇઝ સમથિંગ કોલ્ડ એઝ પ્લાન્ટ સેલ અને એનિમલ સેલ. હા, આપણે બધું એક બધું સેલનો ડાયગ્રામ આવતો હતો, હેક્ઝાગોનલ સેલ બનાવે, પછી વચમાં બધું ન્યુક્લિયસ હોય, આજુબાજુ બધું સાયટોપ્લાઝમ હોય. ખ્યાલ છે? યાદ છે? કોઈ એને એક શરીર કહેવાય. એક જે પ્લાન્ટ સેલ કે એનિમલ સેલ જે હોય ને એને એક શરીર કહેવાય. હવે સમજો આપણે એક કાકડી લીધી અને કાકડીની એક સ્લાઈસ કરી, જેટલી પતલી થઈ શકે એટલી પતલી, અને એને માઇક્રોસ્કોપની સ્લાઇડ ઉપર મૂકો અને પછી માઇક્રોસ્કોપમાં જુઓ તો આપણને એમાં કેટલા બધા સેલ્સ દેખાય? ઘણા બધા સેલ દેખાય ને. તો એ એક કાકડીની અંદર પણ એટલા અસંખ્યાત શરીર છે. ખ્યાલ આવે છે કે નહીં? કોઈ પણ વેજીટેબલ, કાકડી, દૂધી જે આપણે ખાઈએ છીએ, કોકોનટ, એપલ, એ કોઈ પણ જે આપણે લઈએ તો એને સ્લાઇસ કરીને માઇક્રોસ્કોપમાં જોઈએ તો એ માઇક્રોસ્કોપની અંદર અસંખ્યાત એવા સેલ્સ દેખાય, અસંખ્યાત જેટલી એની ફિલ્ડ હોય એટલા દેખાય, ખ્યાલ આવે ને? તો એ બધા શરીરો છે. એટલે એક આખું પ્લાન્ટ જે દેખાય એ પ્લાન્ટ અસંખ્યાત શરીરનું બનેલું છે, એની અંદર એક જીવ નથી, એની અંદર અસંખ્યાત વનસ્પતિ કઈક જીવો છે. ખ્યાલ આવે છે આપણને? આમ નાનપણમાં સ્કૂલમાં શું શીખાડે કે કોઈ ઝાડ હોય તો એના પાંદડા નહીં તોડવાના. કેમ કે આપણને જે રીતના આંગળી તોડે તો કેટલું દુઃખ થાય, એવી રીતના એ પાન તોડે તો એને એટલું દુઃખ થાય છે. જો વાત સાચી છે, પણ જેવી રીતના આપણે એક શરીર છે અને આપણે એક અંગ તોડે એટલું દુઃખ થાય છે, એમ ત્યાં નથી. ત્યાં તો એ તોડતા, એ પાંદડું તોડતા એના અસંખ્યાત જીવો સીધા મરી ગયા. એને આપણે આ દુઃખ થાય છે એવું એ જાતનું દુઃખ, એટલે એક અંગ ઓછો થયો પણ શરીર જીવતું છે એટલે જીવ હજી જીવે છે એવું ત્યાં નથી. ત્યાં તો કેવું છે, પાંદડું તોડ્યું એટલે બધા જીવો મરી ગયા. ખ્યાલ આવે છે? જો થોડું ધ્યાનથી સાંભળજો, આ વિચાર કરવાનો વિષય છે. જેટલી જેટલી વસ્તુ આપણે ખાઈએ છીએ ને, જેટલી વસ્તુ આપણે ખાઈએ છીએ એમાં પણ અસંખ્યાત જીવો છે. સમજો આપણા ઘરે એક દૂધી લઈએ, એક કેળું લઈએ, કોઈ પણ વસ્તુ, એનું શાક બન્યું હોય તો એમ સમજો કે એમાં અસંખ્યાત જીવો આજે મૃત્યુ પામ્યા છે. ખ્યાલ આવે છે કે નહીં? પણ તો પણ આપણે એટલે ખાઈએ છીએ કેમ કે એની કમ્પેરિઝનમાં બીજું કાંઈ ખાત તો એમાં તો અનંતા જીવો મૃત્યુ પામત. હવે જો સમજો કે એક બટેટાની સ્લાઇસ આપણે લઈએ, એક કાંદાની સ્લાઇસ આપણે લઈએ અને એને માઇક્રોસ્કોપની નીચે મૂકીએ, એમાં જે એટલા જ પ્લાન્ટ સેલ આથી દેખાય ને, એ એક એક સેલની અંદર અનંતા અનંતા જીવો છે. કેટલા અનંત ખબર? આ ત્રણેય કાળમાં જેટલા સિદ્ધ ભગવાન થશે એના કરતા પણ અનંત ગણા જીવો એટલા એક શરીરમાં હોય છે. ખ્યાલ આવે છે? ત્યાં એને નિગોદ કહેવાય છે. એમાં નિગોદમાં જો તમને ખ્યાલ હશે, જેણે સાંભળ્યું અંડર, પૂર્વી, આવાસ, એ સાંભળ્યા છે કે નહીં? કે એક 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 જે દેખાય છે એની અંદર અસંખ્યાત અંડર, એની અંદર અસંખ્યાત પૂર્વી, એની અંદર અસંખ્યાત આવાસ, એની અંદર અસંખ્યાત શરીરો અને એક એક શરીરમાં અનંત જીવો. એ અલગ વિષય છે, પછી ડિટેલમાં ભણશું ક્યારેક. અત્યારે જો આપણે સાધારણ વાત કરીએ છે તો જીવો આ વનસ્પતિ કઈ કેટલા પ્રકારના? બે, પ્રત્યેક અને સાધારણ. પ્રત્યેક એટલે જેના એક શરીરમાં એક જીવ હોય, અને સાધારણ એટલે જેના એક શરીરમાં અનંતા જીવો હોય છે. ખ્યાલ આવે છે કે નહીં? આ સાધારણ વનસ્પતિ કાયિકને જ નિગોદ કહેવામાં આવે છે. સાધારણ વનસ્પતિ કાયિક ઇઝ સિનોનિમસ એઝ નિગોદ. ખ્યાલ આવે છે કે નહીં? હવે જો નિગોદના બે પ્રકાર સાંભળ્યા હશે ક્યારેક, એક નિત્ય નિગોદ અને એક ઇતર નિગોદ સાંભળ્યા છે ક્યારેક? તો જેવી રીતના આ જે પાંચ ભેદ બનાવ્યા, એ પાંચ ભેદ તો જીવો ક્યાં ક્યાં જોવામાં આવે છે એના આધારે બનાવ્યા. એટલે એમાં અગ્નિ કઈક જીવો અને વનસ્પતિ કઈક જીવો આર ડિફરન્ટ. ખ્યાલ આવ્યો કે નહીં? એવી રીતના નિત્ય નિગોદ ને ઇતર નિગોદ લોકેશન વાઇઝ ડિફરન્ટ નથી. સમજો, એક બટેટાનો આપણે પીસ લઈએ તો એમાં જ નિત્ય નિગોદના જીવ પણ હોઈ શકે ને ઇતરના પણ હોઈ શકે. પણ નિત્ય નિગોદ કોને કહેવાય છે? કે જે અનાદિકાળથી એ જીવ નિગોદમાંથી બહાર જ નથી આવ્યો એને નિત્ય નિગોદ કહેવાય છે. ખ્યાલ આવે છે? અને ઇતર નિગોદ કોને કહેવાય? કે જે બહાર આવ્યો છે, કદાચ સાવરમાં કે ત્રસ્તમાં ગયો છે અને હવે પાછો નિગોદમાં ગયો છે, એને ઇતર નિગોદ કહેવાય. લોકેશન વાઇઝ ઇટ કેન બી સેમ, પણ ઇટ ઇઝ જસ્ટ કે આ બહાર નથી આવ્યા અને આ જીવો બહાર આવીને પાછા નિગોદમાં ગયા છે. ક્લિયર? ઓકે. તો જો આપણે વનસ્પતિ કાયિકના બે ભેદ જોયા, સાધારણ અને પ્રત્યેક. હવે જો હજી અંદર ડિટેલમાં જોઈએ, પ્રત્યેક વનસ્પતિ કાયિકના પણ પાછા બે ભેદ, સ્વપ્રતિષ્ઠિત અને અપ્રતિષ્ઠિત, અને સાધારણના બે ભેદ, નિત્ય નિગોદ ઇતર નિગોદ, એ આપણે જોઈ લીધા બરાબર. હવે આ સ્વપ્રતિષ્ઠિત ને અપ્રતિષ્ઠિત શું છે એને જરા સમજીએ. જો આપણે વાત શું કરી, પ્રત્યેક કોને કહેવાય? કે એક શરીરનો એક અધિષ્ઠાતા જીવ, અધિષ્ઠાતા કહું છું એટલે એનો માલિક, ખ્યાલ આવે ને? આ તો બોલવાની ભાષા છે, બાકી શરીરનો માલિક આત્મા નથી, બે જુદી જુદી વસ્તુ છે. પણ બોલવા માટે એમ બોલાય કે શરીરનો માલિક એ અધિષ્ઠાતા જીવ, એને પ્રત્યેક વનસ્પતિ કંઈક કહેવાય છે. હવે જો જે વનસ્પતિના આધારે, જે વનસ્પતિના આધારે એ પ્રત્યેક જીવ તો રહે છે, પણ એની સાથે સાથે અનંત નિગોદના જીવો પણ રહે છે, એને સપ્રતિષ્ઠિત કહેવાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? ફરીથી સમજો કે આ હું, આ મારો જીવ ઓન્સ ધીસ એન્ટાયર બોડી. ઓન્સ થોડો સ્ટ્રોંગ વર્ડ છે, પણ સમજો થોડું. ખ્યાલ આવે છે કે નહીં? આ શરીરનો માલિક કોણ? કે આ હું જીવ. ખ્યાલ આવ્યો? પણ એની સાથે સાથે આ શરીરમાં જે બ્લડ છે, જે માસ છે, એની અંદર કઈ પેલા લિમ્ફ ફ્લુઇડ આદિ છે, તો એમાં બીજા જીવો છે કે નહીં? અચ્છા, શરીરમાં ગટના બેક્ટેરિયાઝ છે, ઇન્ટેસ્ટાઇનમાં બેક્ટેરિયાઝ છે કઈ, તો એ બધા પણ જીવો છે કે નહીં? ખ્યાલ આવ્યો કે નહીં? તો જો મનુષ્યનો રચના તો કેવી વિચિત્ર છે, જુઓ. મનુષ્યના શરીરમાં અહીંયા એક સંઘની પંચેન્દ્રિય જીવ છે જે હું છું. આ શરીરમાં એક સંઘની પંચેન્દ્રિય જીવ છે જે હું છું, પણ એના સિવાય, મારા સિવાય અસંખ્યાત તો ત્રસ જીવો છે. ત્રસ એટલે બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય આદિ અસંખ્યાત, જ્યાં ગટના બેક્ટેરિયાઝ આદિ, એ બધા ત્રસ જીવો છે. અને એના સિવાય, એના સિવાય આજે જે બ્લડ છે, બોન્સ છે, બધા આપણે માંસ આદિ છે, જે નવ સેલ્સ આદિ છે, એ બધાના આધારે અનંતા બીજા જીવો રહે છે જે નિગોદના છે. ખ્યાલ આવે છે કે નહીં? આપણને લાગે આ એક શરીરમાં એક જીવ છે. સમજો કોઈને બહુ એટલો કશાય તીવ્ર થયો કે એને એમ થયું કે હું આપઘાત કરી લો, સુસાઇડ કરી લો, તો સુસાઇડ કરવાથી અહીંયા એક જીવ નથી મરતો, કેટલા જીવો મરે છે એનું ઇમેજિનેશન કરો તમે. કેમ કે જે શરીરના આધારે પેલા ગટના બેક્ટેરિયા ને બધા રહેતા હતા, તો એ બેક્ટેરિયા કોના આધારે રહે છે? કે જે ફૂડ આપણે ખાઈએ છીએ એના આધારે એ જીવિત છે. ખ્યાલ આવ્યો કે નહીં? અચ્છા, તમે એક એન્ટીબાયોટિક ખાઓ તો એ એન્ટીબાયોટિક થી શું થાય? આ અંદર ગટના બધા જ બેક્ટેરિયા મરી જાય. ખ્યાલ આવે છે કે નહીં? સમજો મુંબઈમાં એક એટમ બોમ્બ ફૂટે તો શું થાય? આ જેટલા મનુષ્ય હોય બધા મરી જાય કે નહીં? એવી રીતના સમજો તમે તમારા ઇન્ટેસ્ટાઇનમાં એટમ બોમ્બ ફોડ્યો તો શું થાય? આ બધા જ અંદરના બેક્ટેરિયા મરી જાય. ખ્યાલ આવે છે? એવી રીતના આપણે સુસાઇડ કરીએ તો હવે ફૂડ અંદર ન જાય તો એ બધા જ ત્રસ્ત જીવો મરી જાય છે. પણ એની સાથે સાથે આજે બધા આ સ્થાવરના જીવો છે, એકેન્દ્રિય જીવો, એ પણ અનંતા જીવો મૃત્યુ પામે છે. જો થોડી કડક વાત છે, સાંભળજો. આ થોડું ડિસ્પ્યુટેબલ પણ હોઈ શકે, પણ તો એ સાંભળો. આપણે જૈન ધર્મ અનુસાર આપણે લોકોએ બ્લડ ઓર્ગન ડોનેશન ન કરવું જોઈએ. આમ તો આપણે એમ કહીને કે ભાઈ સોસાયટીના બેનિફિટ માટે બ્લડ કેમ્પ લગાવવા, આપણે કોઈને મદદરૂપ થાય ઓર્ગન આદિ ડોનેટ કરવા, કોઈ બીજાને લાભરૂપ થાય, જો એક શુભ ભાવ તરીકે બરાબર છે. પણ એ શુભ ભાવ કમ્સ એટ અ કોસ્ટ ઓફ કિલિંગ ધોઝ અનંતા જીવ. જે બ્લડ આપણે આ શરીરમાં વહી રહ્યું છે, ઇટ ઇઝ ટ્યુન્ડ ટુ ધીસ બોડી, એઝ સૂન એઝ ઇટ કમ્સ આઉટ એની અંદર રહેલા અનંતા જીવો મરી જાય છે. ખ્યાલ આવે છે કે નહીં? આ ઓર્ગન્સના આધારે રહેલા અનંતા જીવો મરી જાય છે. આ શરીરથી બહાર આવતા જ કોઈને પહોંચે કે ન પહોંચે એ વાત તો જુદી થઈ ગઈ. બેક્ટેરિયા જે પણ બાયોલોજીકલ થોડું ભણ્યા હોય એમને ખ્યાલ હશે કે એવરી ઓર્ગેનિઝમ લિવ્સ ઇન અ પર્ટિક્યુલર એન્વાયરમેન્ટ. એ એન્વાયરમેન્ટમાંથી બહાર નીકળે એટલે જીવ મૃત્યુ પામે છે. અરે સિમ્પલ, આપણને તાવ આવે ને, આજ શરીરમાં તાવ આવે તો ટેમ્પરેચર બદલાય છે ને, એક બે ડિગ્રી ટેમ્પરેચર બદલાય એમાં ઘણા બધા જીવો મૃત્યુ પામે છે. તમને કહો મુનિરાજ હોય ને, મુનિરાજ પાસે પીછી હોય તો મુનિરાજ વૃક્ષની નીચે બેઠા હોય, પછી સમજો આહાર લેવા જવું હોય તો વૃક્ષની નીચે છાંયડામાં બેઠા છે, એમના શરીરના આધારે સમજો કોઈ પણ જીવ ઉપર બેક્ટેરિયા થી બેઠા હોય, તડકામાં આવતા જ બધા જીવો મરી જાય છે. એટલે એ મુનિરાજ પહેલા છાંયડામાં આખું પરિમાર્જન કરે પીછીથી, પછી બહાર આગળ જાય છે. ખ્યાલ આવે છે કે નહીં? સિમ્પલ વસ્તુ, આપણે પાણી પીએ, પરિમાર્જન એટલે બધા જીવોને, હા, પીછીથી બધા જીવોને ખંખેરી નાખવા, એ જે છાંયડાવાળા એન્વાયરમેન્ટમાં જ. જો સિમ્પલ સિમ્પલ આપણા ઘર, આપણે જે ચરણાની આપણું જે લિવિંગ શૈલી હોય ને, એમાં પણ અમુક પ્રેક્ટિસ પાડવી બહુ જરૂરી છે. આપણે સમજો કંઈક કુકિંગ કર્યું અને ગરમ પાણી છે, એ ગરમ પાણી તમે સીધું સિંકમાં નાખી દો તો એ સિંકના બધા જ બેક્ટેરિયા મરી જાય છે. ખ્યાલ આવે ને? આટલો તો વિવેક આપણને હોવો જોઈએ કે એના ટેમ્પરેચરમાં આવે પછી એને આપણે અંદર નાખીએ, રૂમ ટેમ્પરેચર. સમજો આપણે ગરમ પાણી પીવું છે, જો આ બધું આપણે, આ બધી પ્રેક્ટિસ ધીરે ધીરે આપણા જીવનમાં આવવી જોઈએ. સમજો આપણે ગરમ પાણી પીવું છે, બરાબર. હવે આપણું પાણી ભલે ગળેલું હોય, એક તો બિસ્લરી આદિના પાણી પીવા જ ન જોઈએ. કોઈને એના ક્વેશ્ચન હોય તો મને પછી આવીને મળજો. પણ સમજો આપણે પ્રોપર વિધિવત ગાળેલું પાણી આપણે લીધું અને એને આપણે ગરમ કર્યું. હવે એ ગરમ પાણી તમે રાખ્યું થોડી વાર અને એમાં પીતી વખતે પાછું ઠંડુ પાણી નાખ્યું, તો ઠંડુ ને ગરમ મિક્સ થતા એના જીવો મૃત્યુ પામે છે. તમને જેટલું ટેમ્પરેચર જોતું હોય એટલા ટેમ્પરેચર સુધી જ પાણીને ગરમ કરો. એમ ના કરો કે આને વધારે ગરમ કરી લઈશ અને પછી ઠંડામાં મિક્સ કરીને આઈ વિલ એડજસ્ટ, એવું ન કરવું જોઈએ ક્યારે. હા, કોઈ પણ શાકભાજી આથી તમે ફ્રીજમાંથી કાઢીને સીધું એને બનાવાય નહીં ક્યારે પણ, એને લેટ ઇટ કમ ટુ રૂમ ટેમ્પરેચર. ઉકાળેલું પાણી પીવું જ જોઈએ ડેફિનેટલી. જો ઉકાળેલું પાણી એ સૌથી હેલ્ધી પાણી છે. હું તો વોટર ફિલ્ડમાં છું એટલે કોઈને પણ એના કંઈક સાયન્ટિફિક ક્વેશ્ચન તો પણ આવીને પૂછી લો, પણ ઉકાળેલા પાણી જેવું દેર ઇઝ નો અધર હેલ્ધી વોટર. બિસ્લરી કરતા પણ ચલો આપણે પાછળ ટોપિક પર આવી જઈએ. હા, જો ઉકાળેલું પાણી એટલે જે આપણે પાણી પહેલા નળમાંથી કાઢીને સીધું ક્યારે ન ઉકાળે. જો સાંભળો સાંભળો, નળમાંથી કાઢીને પાણી ક્યારે સીધું ન ઉકાળે, પહેલા તો એ પાણીને વિધિવત તમે ગળો કપડાથી. એ કપડાના પણ સ્પેસિફિકેશન હોય છે. એ કપડું એવું હોવું જોઈએ કે તમે એને લઈને બે ફોલ્ડ કરો અને સનરેઝમાં રાખો તો સનલાઇટ પાસ ન થવી જોઈએ. હવે સાયન્ટિફિકલી વી નો કે સનલાઇટની વેવલેન્થ કેટલી હોય છે, કોઈને ખ્યાલ હોય તો 400 to 800 nanometer, ખ્યાલ હોય છે ને? તો 800 nanometer ઇઝ 0.8 microns. અને યુઝ્યુઅલી સાયન્ટિફિકલી તમે જુઓ તો બધા બેક્ટેરિયાઝ 1 micronથી ઉપરની રેન્જમાં હોય છે. એટલે પાણી ગળતા એ બધા બેક્ટેરિયાઝ ફિલ્ટર આઉટ થઈ જાય. જો આ બધા ત્રસ જીવો બચી ગયા, સ્થાવર તો છે જ એમાં, એ પાણીમાં સ્થાવર જે જલ કાયિક જીવો છે એ તો છે જ, પણ જે બીજા બેક્ટેરિયા આદિ જીવો હતા એ બધા નીકળી ગયા. અચ્છા નીકળી ગયા તો ગળામાં અટકી ગયા ને, કપડામાં અટકી ગયા, તો એ કપડાનું એ ગળેલા પાણીથી પરિમાર્જન કરવું જોઈએ, નહીં તો એના વગર ગળવું સાવ બેકાર છે. એટલે જે પાણી તમે સિંકમાં, એટલે જે ટેપ અને સિંક જે વ્યવસ્થા છે તમારી, તો એ ગળેલા પાણીથી એ જીવોને પાછા એ સિંકમાં જ વિસર્જિત કરવા જોઈએ, કોઈ અન્ય ઠેકાણે નહીં, નહીં તો એ જીવો પાછા મૃત્યુ પામે છે. ખ્યાલ આવે છે ને? હવે એ ગળેલું પાણી છે એને ઉકાળવું જોઈએ. હવે તમે ઉકાળો, ગરમ કરો અને તમે જુઓ થોડી વરાળ નીકળવા લાગે. એ થોડી વરાળ નીકળે તો એનો મર્યાદા 12 કલાકની થાય છે. અને એને વ્યવસ્થિત આમ બબલ્સ આવે ત્યાં સુધી ઉકાળો, અને થોડું ઉકાળો તો 24 કલાકની પાણીની મર્યાદા થાય છે. હા, જે ગળેલું પાણી છે એની અંદર તમે અમુક વસ્તુ નાખીને એનો સ્વાદ ફેર કરી નાખો, જેવી રીતના જીરું નાખો, લવિંગ નાખો, કોઈ અન્ય વસ્તુ જેવી રીતના દાડમની છાલ સુકાવેલી, એવી રીતના કોઈ પણ ડ્રાય પદાર્થ તમે નાખો, એનો સ્વાદ બદલી જાય તો એનો 6 કલાક મર્યાદા રહે છે. નહીં તો ગળેલું પાણી એક અંતર મુહૂર્તમાં પાછું એમાં જીવ ઉત્પન્ન થઈ જાય છે. વોટર ઇઝ અ ગુડ સોલવન્ટ, તો ઇટ વિલ અબ્સોર્બ કાર્બન ડાયોક્સાઇડ ફ્રોમ એટમોસ્ફિયર, અને એની અંદર ઓર્ગેનિક કન્ટેન્ટ આવી ગયું, તો ઓક્સિજન છે, ઓર્ગેનિક કન્ટેન્ટ છે અને પાણી છે. પરફેક્ટ એન્વાયરમેન્ટ ફોર બેક્ટેરિયા. ખ્યાલ આવે? ચલો ફરીથી આપણે આવી જઈએ આપણા વિષય પર. આપણે શું જોયું? વનસ્પતિ, પ્રત્યેક વનસ્પતિ કંઈક બે પ્રકારના છે, સાધારણ અને સોરી સપ્રતિષ્ઠિત અને અપ્રતિષ્ઠિત. તો જેવી રીતના સમજો, આપણે જે શાકભાજીઓ ખાઈએ છીએ, દૂધી છે, ટીંડોળા આદિ શાક, પછી જેટલા શાક આપણે ખાઈએ બધા ગણી લો, અને ફ્રૂટ્સમાં પણ જે સફરજન, પપૈયું આદિ બધા, એ બધા અપ્રતિષ્ઠિત પ્રત્યેક વનસ્પતિ છે. એટલે એની અંદર નિગોધના જીવો નથી, પણ એક એક સેલમાં એક એક જીવો તો છે જ. એટલે એક પપૈયું કે એક એપલ ખાધું, તેમાં અસંખ્યાત શરીરમાં અસંખ્યાત જીવો તો છે જ. પણ હવે સમજો, બટેટા, કાંદા આદિ રૂટ વેજીટેબલ્સ, ગાજર, બીટ રૂટ્સ આદિ બધા, અથવા કોઈ પણ શાકભાજી જે હજી ફૂલ્લી મેચ્યોર નથી, હજી બહુ નાના નાના, તમને કહો નાની કાકડી આવે, આવડી ગઈ, બેબી કોર્ન છે, પછી બીજા ઘણા બધા આવે, સમજો બેબી ચેરી ટોમેટો છે, નાના નાના ટોમેટો છે, આ બધા જીવો હજી ફૂલ્લી ગ્રોન નથી, તો એની અંદર હજી નિગોધના જીવો છે, એટલે બધા સપ્રતિષ્ઠિત છે. ખ્યાલ આવ્યો? તો જો આ આપણે સ્થાવર જીવોનો ચાર્ટ જોયો. સ્થાવરના બે પ્રકાર, સૂક્ષ્મ બાદર. સૂક્ષ્મ અને બાદરના પાંચ પાંચ પ્રકાર, પૃથ્વી, જલ, અગ્નિવાયુ, વનસ્પતિ. વનસ્પતિના બે પ્રકાર, સાધારણ અને પ્રત્યેક. સાધારણમાં નિત્ય નિગોધ, ઇતર નિગોધ, પ્રત્યેકમાં સપ્રતિષ્ઠિત, અપ્રતિષ્ઠિત. બરાબર? ચાલો બીજી બાજુ આવી જઈએ. હવે છે ત્રસ જીવો. ત્રસ જીવો કોને કીધા? કે જે જીવને ત્રસ નામ કર્મનો ઉદય છે એને ત્રસ જીવ કહેવાય છે. તો એના ચાર પ્રકાર, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય અને પંચેન્દ્રિય. અને પંચેન્દ્રિયના પાછા બે પ્રકાર, સંગી અને અસંગી, મન સહિત મન રહિત. અચ્છા, આ બધા આખા ચાર્ટમાં મન સહિત જીવો કયા છે? આ બધામાંથી જે ખાલી સંગી પંચેન્દ્રિય કીધા એટલાને જ મન છે, બાકી બધા મન રહિત જીવો છે. આટલું ક્લિયર છે ને? અચ્છા, આ બધામાંથી તિર્યંચ કયા, દેવ કયા, મનુષ્ય કયા અને નારકી કયા? જો જે સંગની પંચેન્દ્રિય છે એમાં ચારેય પ્રકારના જીવો હોય છે, ચારેય ગતિના જીવો સંગની પંચેન્દ્રિયમાં હોય છે, બાકીના બધા જીવો ફક્ત તિર્યંચના જ જીવો છે. આટલું ક્લિયર છે? ચાલો હવે આપણે થોડું વાંચીએ શાસ્ત્રમાં. ભૈયા શાસ્ત્ર વાપસ ખોલીએ. જો ટીકા, બારમા સૂત્રની ટીકા, આ ભેદો પણ અવસ્થા દ્રષ્ટિએ પાડવામાં આવ્યા છે. અવસ્થા દ્રષ્ટિ એટલે કે કયા જીવની કઈ અવસ્થા છે એના એંગલથી પાડવામાં આવ્યા છે. જો એ સાંભળજો, જીવ વિપાકી મળ્યું, સેકન્ડ પોઈન્ટ, જીવ વિપાકી ત્રસ નામ કર્મના ઉદયથી જીવ ત્રસ કહેવાય છે. આ જીવ વિપાકી એટલે શું? બોલો, આ છોકરાઓમાં કોઈને ખ્યાલ છે જીવ વિપાકી એટલે શું? નહીં, જે કર્મ હોય ને, જીવ સાથે કર્મ બંધાયેલા છે, એ કર્મનો જ્યારે ઉદય આવે તો અમુક ફ્રૂટ્સ જીવમાં મળે છે અને અમુક ફ્રૂટ્સ આજુબાજુના શરીરમાં અથવા સંયોગોમાં, ઉદગલમાં મળે છે. ઇનશોર્ટ, ખ્યાલ આવે છે કે નહીં? તો જે કર્મના ફ્રુશન, જે કર્મના ફળ જીવમાં મળે એને જીવ વિપાકી કર્મ કહેવાય છે, અને જે કર્મના ફળ ઉદગલમાં મળે એને ઉદગલ વિપાકી કર્મ કહેવામાં આવે છે. બરાબર? તો આ ત્રસ નામ કર્મ અને સ્થાવર નામ કર્મ એ કયા કર્મ છે? જીવ વિપાકી છે. જીવ વિપાકી ત્રસ નામ કર્મના ઉદયથી જીવ ત્રસ કહેવાય છે. જો મને જે સ્વાધ્યાય હોય એના માટે પ્રશ્ન છે, સમજો એકેન્દ્રિય જાતિ, બેન્દ્રિય જાતિ આ બધા, અથવા અત્રસ સ્થાવર, આ બધા નામકર્મના ભેદો છે. બરાબર? તો આ બધા જીવ વિપાકી છે કે પુદ્ગલ વિપાકી? જીવ વિપાકી. સમજો આ એકેન્દ્રિય ત્રસ, એકેન્દ્રિય નામ, એકેન્દ્રિય જાતિ નામકર્મ અને સ્થાવર નામકર્મ, એ બેનો જીવને ઉદય ચાલે છે, તો એમાં જીવમાં શું ફરક પડ્યો? જીવ વિપાકી છે ને, તો જીવમાં શું ફરક પડ્યો? એટલે ઔદૈહિક ભાવ એટલે કેવા? હા, સંયોગો એવા છે પણ એના કર્મના ઉદયો જુદા છે. અહીંયા તો જીવના પરિણામોમાં એવી હિંદા આવે છે. જેવી રીતના સમજો, સિમ્પલ વસ્તુ આપણે વાત કરીએ, સમજો આપણે મનુષ્ય છે અને બીજા કોઈ તિર્યન છે, કોઈ એનિમલ્સ છે, કોઈ દેવ છે, કોઈ નારકી છે. તો નારકી જીવો સ્વભાવથી જ ક્રૂર હોય છે કે નહીં? એને કૃષ્ણ નીલ કાપોદ લેશિયા હોય ને, ત્રણ લેશિયા શું. દેવો જે હોય એ સ્વભાવથી જ સૌમ્ય પરિણામી હોય, કેમ કે એમને ત્રણ શુભ લેશિયા હોય, પિત પદ્મ શુક્લ હોય. મનુષ્ય અને તિર્યંશ બધા જ પ્રકારના જીવો હોય, ક્રૂર પણ હોય અને સૌમ્ય જીવો પણ હોય. ખ્યાલ આવે છે કે? તો આ જે જીવના પરિણામોનો નક્કી કરનાર કોણ? ખ્યાલ આવ્યો કે નહીં? આ જીવના પરિણામ જે આ જાતના થયા કે નારકી જીવે ક્રૂરતા થવાની, ક્રૂરતા થવી, તો ત્યાં એ નરક ગતિ નામ કર્મ, એ આખા પેકેજીસ હોય એના. એ ગતિ નામ કર્મ, નરક ગતિ નામ કર્મ, પંચેન્દ્રિય જાતિ નામ કર્મ, એની સાથે ત્યાં ત્રસ નામ કર્મ. કર્મ ઉદયથી જીવના પરિણામોનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. ખરેખર તો જીવના પરિણામ જીવને આધારે છે, કોઈ કર્મ કાંઈ એને કંટ્રોલ કરતું નથી, કોઈ કર્મ જીવને એવા પરિણામ કરાવી દેતું નથી. પણ ત્યાં એવી જ વ્યવસ્થા છે કે જેવા જેવા જીવના પરિણામ ત્યાં એવા એવા કર્મનો ઉદય. ખ્યાલ આવ્યો કે નહીં? તો અહીંયા ત્રસ નામ કર્મનો ઉદય છે, તો સામે જીવના પરિણામ પણ ત્રસ જીવ જેવા થાય છે. તો ત્રસ નામ કર્મ ઇઝ અ બિગર કેટેગરી. એની અંદર બે ઇન્દ્રિય જેવા, ત્રણ ઇન્દ્રિય જેવા, ચાર ઇન્દ્રિય જેવા જુદા જુદા જીવના પરિણામ થાય છે, જેવો જેવો કર્મનો ઉદય. ખ્યાલ આવ્યો? જો જીવ વિપાકી ત્રસ નામ કર્મના ઉદયથી જો દેવ નથી. અંકલનો ક્વેશ્ચન શું છે કે જેવા કર્મના ઉદય છે એવા જીવના પરિણામ છે, કે જેવા પરિણામ છે એવા કર્મનો ઉદય છે? કોઈ નથી. જીવના પરિણામ જીવ અનુસાર છે. હા, જીવના પરિણામ જીવ અનુસાર થાય છે, કર્મના ઉદય કર્મ અનુસાર છે. દેવ એકબીજાથી પૂર્ણ સ્વતંત્ર છે, પણ તોય એકબીજાને એવું કોરિલેશન બેસે છે કે જ્યાં આ ત્યાં આ, એને જ નિમિત્ત કહેવાય. એ કોરિલેશન એવું જ છે કે જ્યાં આ પોઝિટિવ છે તો આ પોઝિટિવ છે, એને જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવાય. એટલે જ્યાં પંચેન્દ્રિય કર્મનો, પંચેન્દ્રિય જાતિનો ઉદય છે, તો સામે જીવ પણ ત્યાં પંચેન્દ્રિય જેવા જ પરિણામ કરે છે. તો સામે એટલે આને કારણે આ કે આને કારણે આ, એમ નહીં. જીવના એવા પરિણામ છે અને અહીંયા એવા કર્મનો ઉદય છે. બેવ સાયમલ્ટેનિયસલી સેમ ટાઈમ પર એવા જ બિહેવ કરે છે. એને કોઇન્સિડન્સ કહો, કોઇન્સિડેન્ટલી એવું બિહેવ કરે છે, પણ એને જ એકબીજા પર આરોપ આપી શકાય એ જ આપનું બિહેવિયર છે. માટે એને નિયમિત નૈમિત્તિક સંબંધ કહેવાય છે. નિયમથી એવું જોઈએ છે. જો ઘણા લોકો એમ વિચાર કરે કે ભાઈ કર્મનો જે ઉદય આવો એ આવે, જીવ પોતાના પરિણામ કંટ્રોલ કરવા માટે સક્ષમ છે, તો જીવ મંદ પરિણામ કરે, કર્મનો ભલે તીવ્ર ઉદય આવે, તો એવું ક્યારે હોતું જ નથી. શું કહો છો? હા, જીવના મંદ પરિણામ થતા હોય તો કર્મનો સમજો તીવ્ર શક્તિ હતી એની એના રેકોર્ડમાં, એની સ્થિતિમાં. પણ ઉદય આવતી વખતે મંદ પરિણામીને ઉદયમાં આવે છે, ઉદય આવતી વખતે અનુભાગહીન થઈને ઉદયમાં આવે છે. હા, ને એ જુદી વાત છે. ત્યાં બે જુદા જુદા પરિણામ છે ને, એક મોહનીય કર્મનો ઉદય છે અને એક અસાતા વેદનીયનો ઉદય છે. અસાતા વેદનીયમાં જે પુદ્ગલ વિપાકી છે એમાં ઉદય ભલે સ્ટ્રોંગ હોય, એમાં કાંઈ ફરક પડતો નથી. મૌનીય કર્મમાં જીવ વિપાકીમાં એમાં પરિણામ મંદ છે, તો ત્યાં એનો અનુભાગ પણ હીન છે. હા, જીવ વિપાકી, ઉદ્ગલ વિપાકીમાં એની જેવી વ્યવસ્થા હોય એ પ્રમાણેનો ઉદય આવે છે. હા, બહારના સંયોગ. હા, જો જીવના પરિણામ સાથે જે જીવ વિપાકી કર્મ છે એનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એવું ક્યારે ન બને. જીવ વિપાકી કર્મનો તીવ્ર ઉદય હોય અને અહીંયા જીવના પરિણામ મંદ હોય એવું ન બને. દેવનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ જેને કહેવાય જેને અનુકૂળ હોવાનો આરોપ આવી શકે. જો આ તીવ્ર હોય ના મંદ હોય તો અનુકૂળ કેવી રીતના હોય. અને એવો જ નિયમ છે કે કર્મના ઉદય અને જીવના પરિણામને એક્ઝેક્ટ કો રિલેશન જ હોય છે. હા, જીવના પરિણામ જીવ કરવા સ્વતંત્ર છે. તો જીવ પોતાના પરિણામ મંદ કરે તો કર્મમાં એવી વ્યવસ્થા છે કે એનો અનુભવ હીન થઈને ઉદયમાં આવે છે. બરાબર. એ તો જો બોલવાની ભાષા, એ ઉપદેશની એક ભાષા છે. હા, પ્રશ્ન એ છે કે દ્રવ્યાનયોગમાં એમ વર્ણન આવે છે કે જીવના એટલે કર્મના ઉદય ભલે તીવ્ર હોય, જીવ એમાં ન જોડાય તો જીવ પોતાના પરિણામ મંદ રાખી શકે છે. તો એ તો બોલવાની ભાષા છે, એક ઉપદેશની શૈલી છે. દ્રવ્યાનયોગમાં હંમેશા પુરુષાર્થની મુખ્યતા છે એટલે જીવના પરિણામ મંદ રાખો એ જાતનો ઉપદેશ છે. પણ ત્યાં હા, એટલે જો જીવ કર્મનો ઉદય તીવ્ર હોય અને ત્યાં જીવના પરિણામ મંદ હોય તો કર્મમાં એવી વ્યવસ્થા છે. ઉદય તીવ્ર એટલે ઉદય તીવ્ર જ આવે એમ નહીં, એ સત્તામાં હતા તો એનો અનુભવ વધારે હતો, ઉદયમાં આવતી વખતે એનો અનુભવ હીન થઈને ઉદયમાં આવી જાય છે. એટલે જીવના પરિણામ અનુસાર જ એનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ બને છે. કર્ણાનયોગ તો જે છે વસ્તુ વ્યવસ્થા એને બતાવે છે. બરાબર. હા, એટલે જે અમુક પર્ટિક્યુલર ક્ષેત્રમાં જેનો ઉદય આવે છે, જેવી રીતના સમજો કે અવધિ જ્ઞાન આદિ હોય છે, તો અવધિ જ્ઞાન આદિ જે નરક ગતિમાં જીવ જાય તો એને ત્યાં જ એ કર્મનો ઉદય આવે એટલે એ જાતનો ક્ષયોક્ષમ છે, અથવા સ્વર્ગમાં એનો ઉદય છે તો એ નીચેના નરકોમાં ભાવ પ્રત્યે એ અવધિ જ્ઞાનનો ઉદય હોય જ છે. તો ત્યાં અવધિ જ્ઞાનાવરણ કર્મનો ક્ષયોક્ષમ એ જાતનો એને ક્ષેત્ર વિભાગી પ્રકૃતિ કહેવાય છે. એવી રીતના જુદા જુદા હોય છે. ચાલો આપણે આપણા વિષય પર પાછા આવી જઈએ. જો આપણે વાત શું ચાલતી હતી કે જીવ વિપાકી, સેકન્ડ પોઈન્ટ, જીવ વિપાકી ત્રસ નામકર્મના ઉદયથી જીવ ત્રસ કહેવાય છે અને જીવ વિપાકી સ્થાવર નામકર્મના ઉદયથી જીવ સ્થાવર કહેવાય છે. ત્રસ જીવો બે ઇન્દ્રિયથી પાંચ ઇન્દ્રિયો સુધીના હોય છે અને સ્થાવર જીવો એક સ્પર્શન ઇન્દ્રિય જ હોય છે. હવે જો આ પાંચ ઇન્દ્રિય જે છે ને એનો ક્રમ ફિક્સ છે, એનો ક્રમ ફિક્સ છે અને જીવ જ્યારે એક ઇન્દ્રિયથી બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય આદિમાં જાય, કોઈમાં પણ જાય, તો એને એ પર્ટિક્યુલર ઇન્દ્રિયો જ પ્રાપ્ત થાય છે, ક્યારે ક્રોસ ઓવર ન થાય. જેવી રીતના જો સ્પર્શ, આ યાદ રાખજો સિક્વન્સ તો તમને ખ્યાલ આવે, સ્પર્શ, રસ, ઘ્રાણ, ચક્ષુ અને કર્ણ, આવી રીતે અસેન્ડિંગ ઓર્ડરમાં જાઓ તો પાંચ ઇન્દ્રિય આ જ ક્રમમાં હોય છે. એટલે જે ત્રણ ઇન્દ્રિય જીવ હોય યુ કેન બ્લાઇન્ડલી સે કે એને સ્પર્શ, રસ અને ગ્રાણ ત્રણ છે, એને ક્યારે ચક્ષુ ન હોય. એવું ક્યારે ન બને કે કોઈ બે ઇન્દ્રિય જીવ છે એને સ્પર્શ હોય અને સીધું ચક્ષુ હોય, એવું ક્યારે ન બને. આટલો ખ્યાલ આવ્યો. ચાલો તો જો એક સ્પર્શ ઇન્દ્રિય જ હોય છે. હવે જો અમુક એવી ભ્રમણા ચાલે છે કે જે સ્થિર રહે તેને સ્થાવર અને જે હાલે ચાલે એને ત્રસ કહેવાય, તો એવી વ્યાખ્યા બરાબર નથી, એ ધ્યાન આપવું જોઈએ. ઘણા કહે ને કે ભાઈ વનસ્પતિ સ્થિર છે તો એ સ્થાવર છે અને આ જીવો હાલે ચાલે છે, આપણે બધા હાલે ચાલે, તિરિયન ચાલી હાલે ચાલે, તો આપણે બધા ત્રસ કહેવાય. પણ એ બરાબર નથી, કેમ કે સિદ્ધ ભગવાન તો સ્થિર છે. અચ્છા સિદ્ધ નહીં જવા દો, ચલો હરિયંત ભગવાન અયોગી અવસ્થામાં તો સ્થિર છે તો એમને ત્રસ કહેવાય, અરે એમને સ્થાવર કહેવાય, નો કહેવાય. ઘણા જીવો છે એ ત્રસ હોવા છતાં સ્થિર છે, તો એને એવી રીતના ખાલી એને સ્થિર કે મૂવમેન્ટ એના આધારે ન થાય. વાયુકાય જે છે, અગ્નિકાય જે છે, એ તો હાલે ચાલે છે, તો એને એને કારણે ત્રસ ન જોઈએ. ચલો આગળ. બે ઇન્દ્રિયથી અયોગી કેવડી સુધીના ગુણસ્થાનોના જીવો ત્રસ છે. મુક્ત એટલે કે સિદ્ધ જીવો ત્રસ કે સ્થાવર નથી. જો સિદ્ધ ભગવાન જે છે એમને ન ત્રસ કર્મનો ઉદય છે ન સ્થાવર કર્મનો ઉદય છે, એટલે એમને ત્રસ કે સ્થાવર કહી શકાતા નથી. એ તો ત્રસ સ્થાવરથી પાર છે અને આ જે ત્રણ સ્થાવર જે ભેદો છે સંસારી જીવોના ભેદો છે. સંસારી એટલે જેને હજી કર્મ સાથે સંયોગ છે એને સંસારી કહેવાય. તો સિદ્ધ ભગવાન ત્રણ સ્થાવર નથી. અરિયંત ભગવાનને પણ ઉપચારથી ત્રસ કહેવાય છે, બાકી ખરેખર એમને ત્યાં ત્રસ નામ કર્મનો ઉદય નથી. ના છે ને, હજી છે, સોરી, અરિયંત ભગવાનને હજી ચાર અગાતી કર્મનો ઉદય છે, તો ત્યાં એમને એ જાતનો ઉદય છે. હવે જો આગળ પ્રશ્ન, ડરે, ભયભીત થાય અથવા હલન ચલન કરે તે ત્રસ, અને સ્થિર રહે તે સ્થાવર, એમ કેમ કરતા નથી, એમ અર્થ કેમ કરતા નથી? ઉત્તર, જો હલનચલન અપેક્ષાએ ત્રસ અને સ્થાવર અપેક્ષાએ સ્થાવરપણું હોય તો ગર્ભમાં રહેલા કે ઈંડામાં રહેલા કે મૂર્છિત સુતેલા વગેરે જીવો હલનચલન રહિત છે, તેથી તેઓ ત્રસ નહીં ઠરે. કોઈ હોસ્પિટલમાં એક જ જગ્યાએ હોય તો એને સ્થાવર થોડી કહેવાય. પછી આગળ જો, પવન, અગ્નિ અને જલ એક જગ્યાથી બીજી જગ્યાએ જતા દેખાય છે, તેમજ ધરતીકંપ વખતે ધરતી પણ ધ્રુજે છે અને વૃક્ષો પણ ધ્રુજે છે, પાંદડા, વૃક્ષોના પાંદડા પવન વખતે હલે છે, તેથી તેમને સ્થાવરપણું થશે નહીં, તેથી કોઈ પણ જીવ સ્થાવર રહેશે નહીં. એટલે એ ડેફિનેશન જ ખોટી છે. જ્યાં ગમન કે એના આધારે કરે તો એ ડેફિનેશન ખોટી છે. ત્રસ્ત સ્થાવરની ડેફિનેશન કોના આધારે હોવી જોઈએ? કે જે કયા નામ કર્મનો ઉદય છે એના આધારે હોવી જોઈએ. હવે જો આગળની 13, 14, 15 સૂત્રો જે છે સ્થાવર જીવોના ભેદો, તો પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, વનસ્પતિ. પછી નેક્સ્ટ સૂત્ર જુઓ, ત્રસ જીવોના ભેદો. નીચે આવો, ત્રસ જીવોના ભેદો, તો દ્વિઇન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના જીવો એ બધા ત્રસ કહેવાય છે, બરાબર? તો આ બધા જે છે, અને હજી આગળ 15મું કે ઇન્દ્રિયોની સંખ્યા કેટલી છે, તો 5 છે. સ્પર્શ, રસ, ગંધ, ચક્ષુ, કર્ણ, આમ તો બધું આપણે જોઈ લીધું, પણ આની અંદર તો પણ ક્યાંક ક્યાંક આવા સૂક્ષ્મ ડિટેલ પોઈન્ટ છે, એની ચર્ચા આપણે આગળ વાંચીને નેક્સ્ટ ટાઈમ કરશું. આજે ચાર્ટ આપણે આજે જોયો એને યાદ રાખજો, એટલે એ ક્લાસિફિકેશન આપણું આખા માઇન્ડમાં ક્લિયર થઈ જાય, બરાબર? ચાલો જીનવાણી સ્તુતિ લઈએ. હે જીનવાણી ભારતી, તો જપો દિન રે, જો તેરી શરણા રહે સો પાવે સુખ ચેન, જા વાણી કે જ્ઞાન તે સૂજે લોકાલો, સો વાણી માં સગન સદા દે તું જો. બોલો જીનવાણી માતનો, પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો, પ્રશમૂર્તિ ભગવતી માતનો, સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો.